તારીખ 17/7/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 261 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 183.
તત્વજ્ઞાન નો અભ્યાસ અને સ્વરૂપ લક્ષે તત્વજ્ઞાન નો નિર્ણય એ વિષયમાં એમના માર્ગદર્શન આપેલું છે. સહેજે આવે છે તેવા ઊંચા સ્વભાવ ક્રિયાકાંડમાં નથી. સ્વભાવની સરખામણી કરી છે એના એક તબક્કાની. કોઈ જીવ ક્રિયાકાંડ કરે છે એને પણ સ્વભાવ થાય છે, પૂજા કરે છે, અર્ધ ચઢાવે છે, બીજું કોઈ ત્યાગાદી કરે છે, યાત્રા કરે છે, દાન આપે છે, અનેક પ્રકારે જે મન વચન કાયાની ક્રિયા સહિત જેમાં મન વચન કાયાની ક્રિયાની મુખ્યતા છે અને સાથે સાથે શુભ ભાવ છે, એ પ્રકારના શુભ ભાવથી તત્વ સમજવાના કાળે જે વિચાર આવે છે અને શુભ ભાવ થાય છે તે શુભ ભાવ ઊંચી કોટીના છે, ઊંચા પ્રકારના છે. સમય તો જે ખર્ચ થાય છે તે ખર્ચ થાય છે, શુભ ભાવમાં પણ શક્તિ જે ખર્ચાય છે તે ખર્ચાય છે. હવે લાભ શેમાં વધારે છે એનો વિચાર કરવાનો છે. ક્રિયાકાંડમાં પણ શુભ ભાવ થાય છે અને તત્વ સમજવાના કાળમાં જે વિચારો ચાલે છે એમાં પણ મુખ્યપણે શુભની પ્રવૃત્તિ છે, શુભ ભાવની પ્રવૃત્તિ છે. બંને શુભ ભાવ હોવા છતાં બંને શુભ ભાવના પ્રકારમાં અથવા કક્ષામાં કોટીમાં ફરક છે. પેલા નીચા પ્રકારના શુભ ભાવ છે, તત્વના વિચારમાં ઊંચી કોટીના શુભ ભાવ છે. એટલે પોતાને શેમાં વધારે લાભ થાય છે એ વિચારવાનું. શુભ ભાવના અનેક પ્રકાર છે. અનેક પ્રકાર એટલે એના ઊંચા નીચા પ્રકારો અનેક છે. જેમ કે એક માણસ દાન આપે છે તો દવાખાનામાં પણ દાન આપે છે અને જૈન મંદિરમાં પણ દાન આપે છે, અન્ય મતના મંદિરમાં પણ દાન આપે છે, બધો પ્રકાર કરી થાય. તો દવાખાનામાં દાન આપે છે એના કરતા જૈન મંદિરમાં દાન આપે છે, બંને વખતે શુભ ભાવ કરે છે. તો એ શુભ ભાવ લૌકિક કાર્યમાં જે દાન આપે છે તેના કરતા દેવગુરુ શાસ્ત્રમાં જે દાન આપે છે એમાં શુભ ભાવ ઊંચી કોટીનો છે. કોઈ માણસ પાણી માટે પરબ બંધાવે છે, ધર્મશાળા બંધાવે છે, ભોજનશાળા કરે છે, એના કરતા જે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો શુભ ભાવ છે, જેમ કે જ્ઞાનદાનમાં શાસ્ત્ર પ્રકાશન કરે છે, શાસ્ત્ર પ્રકાશન કરે એ પોતાના તરફથી ભેદ કરે છે વગેરે, તો એ ઊંચી કોટીનો શુભ ભાવ છે. એમ શુભ ભાવના અનેક પ્રકાર છે. હવે પુસ્તક ભેટ આપવામાં પૈસાનો ખર્ચ કર્યો એ પણ શુભ ભાવ છે અને એ પુસ્તકમાં જે તત્વજ્ઞાન છે એ સંબંધિત વિચાર ચાલે છે, અભ્યાસ ચાલે છે, ત્યારે પણ શુભ ભાવ થાય છે. તો જે પુસ્તક ભેટ આપે છે પોતાના ખર્ચથી એ દાન કરે છે, એના કરતા તત્વ વિચારમાં જે ઉપયોગ લગાવે છે એનો શુભ ભાવ ઓછે પૂરતી નથી એમ કેવું. એટલે શુભ ભાવમાં પણ અનેક પ્રકાર છે, અને એથી આગળની પણ વાત કરશે. આ તો નીચેની વાત કરી પાછળની, પણ કયા શુભ ભાવમાં કઈ કુટીનો પ્રકાર ઊંચો છે, કઈ નીચી કુટીનો પ્રકાર છે એ સમજવું જોઈએ, એનો વિવેક કરવો જોઈએ. અને જ્યારે પોતાને સમય અને શક્તિ ખર્ચવી છે તો ઊંચી કુટીના પરિણામ થાય એમાં એને પોતે વિવેકથી એ પ્રકારે પરિણામમાં ઉપયોગને લગાવવો જોઈએ. તત્વો સમજવામાં તેના વિચારમાં જે શુભ ભાવ સહેજે આવે છે તો ખ્યાલ આવે એવી વાત છે કે જ્યારે કોઈ શાસ્ત્ર શ્રવણ અથવા વાંચન કરવા બેસે છે ત્યારે એમાં જે તત્વનો વિષય ચાલે છે એને વિચાર કરતા જે શુભ ભાવ થાય છે એ તો સહેજે સહેજે થાય છે. મુખ્યપણે તો જ્ઞાનની ત્યાં પ્રક્રિયા છે, વિચારમાં તો જ્ઞાન મુખ્ય છે, તો પણ ત્યાં શુભરાગ ઉત્પન્ન થાય છે સ્વવિકલ્પ દશા હોવાથી, તો સહેજે સહેજે ઊંચી કુટીનો શુભ ભાવ થાય છે એમ કેવું છે. જેમ કે ગુરુદેવ પ્રવચન કરે છે, સાંભળવા બેસે છે, મંદિરમાં જઈને વખતે પૂજા કોઈ કરે છે, એવો પ્રકાર બનતો કે તો એને વિવેક નથી કે આ પૂજા કરવામાં શું ભાવ કરું છું, એના કરતા અત્યારે મારે સ્વાધ્યાય કરવામાં શું ભાવ, શું ભાવ નહીં કરું. જ્ઞાનની તો વળી બીજી વાત છે, શું ભાવમાં ઊંચો પ્રકાર છે એટલો પણ એને ખબર પડતી નથી, એટલો વિવેક એને નથી કે મારે જયારે સમયને શક્તિ ખર્ચવી છે તો મને વધુ લાભ થાય એમ કરું કે ઓછો લાભ થાય એમ
કરું,
એની ખબર નથી પડતી. તો વધુ લાભ થાય વિવેક નથી, સમજણ ઓછી છે એ પ્રકારે, પોતાની સમજણ પ્રમાણે કાર્ય કરે છે.
નિયમ લીધો
હોય, નિયમ લીધો તો આગળ પાછળ કરે, આગળ પાછળ કરે
થઈ શકે.
તમે એક દલીલ વધારે કરો, પણ આગળ પાછળ સમય નો હોય તો શું કરવું, નિયમ લીધો હોય તો શું
કરવું,
નિયમ સ્વાધ્યાય નો લેવો, પૂજન નો નિયમ ન લેવો, એમાં વિવેક તો નિયમ લેવામાં વિવેક કરવો જોઈએ. એમ છે, એક અડધી દલીલ, બાકીની અડધી દલીલ મારે નિયમ તો લીધો છે પણ આગળ પાછળ સમય નથી, તમે કહો છો આગળ પાછળ પતાવી લેવો, નિયમ આ લે ઓલો નિયમ લે છે, એના કરતા આ નિયમ લેવામાં શું વાંધો છે.
ઊંચો માલ
તારે પાસે 10 રૂપિયા છે, 10 રૂપિયામાં ફળ પણ આવે છે ને 10 રૂપિયામાં ગુલાબજાંબુ પણ આવે છે, તારે શું ખાવું છે, ખર ખાવું છે ગુલાબજાંબુ ખાવા છે,
ફળ જાજુ
ફળ જાજુ જાજુ આવે તો જાજુ શું
ગુલાબજાંબુ છે, ક્યાં તો ખબર પડે,
બુદ્ધિ નું પરીક્ષા થઈ જાય. ગુરુદેવ સમજાવે છે કે ભાઈ તને બીજી ક્રિયામાં જે શુભ ભાવ આવશે તેના કરતા તત્વ વિચારમાં ને તત્વ સમજવામાં જે સહેજે શુભ ભાવ થઈ જશે એ વખતે એ ઊંચી કોટીના હશે. અરે એક કલાક ધ્યાન રાખી તત્વને સાંભળે, પ્રવચન કરતા કરતા જ વાત કરે છે ને, કે એક કલાક ધ્યાન રાખીને તત્વને સાંભળે તો પણ શુભ ભાવની ટંકશાળ પડે એવા ઊંચી કુટી, અહીંયા એમ કહે છે કે અહીંયા વધારે થશે, ખડ વધારે નહીં આવે, ગુલાબજાંબુ વધારે આવશે, એવા પરિણામ છે, ટંકશાળ પડશે એમ કહે છે શુભ ભાવનું. તો એટલે વિપુલ પ્રમાણમાં મોટા પ્રમાણમાં શુભ ભાવ થઈ જશે, ઊંચી કુટીના શુભ ભાવ થશે એક કલાકમાં. અને પૂજા કરતા કરતા તો શું છે કે રોજે રોજ એક જ પ્રકાર આવે આઠ દ્રવ્યનો, અને લગભગ સરખા શબ્દો તો ઉપયોગ બહાર ચાલ્યો જશે, કેમ કે વાત જૂની થઈ ગઈ છે. પૂજા કરવાની વાત રોજ કરે એટલે ટેવ પડી જાય, ને ટેવ પડી જાય એટલે ટેવ પ્રમાણે ક્રિયા થઈ જાય, ઉપયોગ ક્યાંય ચાલ્યો જાય. એટલે ત્યાં ઊંચી કુટીના શુભમાં થતા નથી. જયારે તત્વ વિચારવામાં તો સૂક્ષ્મ વિષય ચાલતો હોવાથી એને બરાબર ધ્યાન દઈને ઉપયોગ કરવો પડે છે વિષયમાં. એટલે ત્યાં ઊંચી કશાય વધારે બંધ થઈ જાય છે અને ઊંચી કુટીના શુભભાવ ઘણા થઈ આવે છે. એમ કેવું
આવા ટાઈમે ઘરે કામ હોય તો વાત જ ન રહી
ને, એ તો અશુભ ભાવ છે. એ અશુભ ભાવ છે. ઘરના કામ છે, દુકાનના કામ છે, સગા સંબંધીના કામ છે, સગાવાલાના કામ હોય, બધા પરિવારના કામ છે, સંબંધીઓના કામ છે, ગામના નાતના જાતના દેશના શહેરના બધા કામ અશુભ ભાવમાં જાય છે. એને તો શુભ ભાવે લાગુ પડતો નથી. દરેક શાસ્ત્રનું વાંચન કરે તો સારી વાત છે. હા, શુભ ભાવ છે, પણ તત્વનો વિચાર છે પછી સાંભળવા જ આવે એવો આગ્રહ નથી. ભલે પોતે વાંચે પછી એમાં વિવેક કરે કે એકલો એકલો વાંચે અને સાંભળે ત્યારે કોઈ પ્રશ્ન ચર્ચા થાય, એમાં કોઈ મને વધારે સમજણ થાય છે કે નહીં એનો વિચાર કરે, સરખામણી કરી લે પ્રયોગ કરીને. સંભળાવનારે આગ્રહ નહીં રાખવો જોઈએ કે તમે એકલા નહીં વાંચો અને અહીંયા સાંભળવા માટે આવો. અને શુભાવની સામાયિક થઈ જાય એટલે શું કે ત્યાં સાંભળવાની અંદર ઉપયોગને સૂક્ષ્મ કરવો પડે છે. રસથી સાંભળે છે જે ત્યાં એકાગ્રતા થાય છે એટલે એને સામાયિક થઈ છે. ત્યાં પેલી શુદ્ધ ભાવની સામાયિક નહીં, ધર્મરૂપ સામાયિક નહીં, પણ શુભ ભાવની સામાયિક. એટલે આ લોકો કરે છે ને ઘરે સામાયિક લઈને બેસે છે તો ત્યાં શુભ ભાવ હોય છે, શુદ્ધ ભાવ થતો નથી. એક કલાક જે કાંઈ એના સામાયિકના પાઠ હોય બોલે, એમાં પણ રોજ ને રોજ એકના પાઠ બોલે તો ઉપયોગ પાછો ચાલ્યો જાય. આ રટણ થયા કરે તો ઉપયોગ બીજે જાય. અહીંયા તો એક ને એક વાત નથી આવતી, અનેક પડખેથી હજારો પડખા છે. તત્વજ્ઞાનમાં તો હજારો પડખેથી વાત આવે છે, તો એમાં ઉપયોગ જે પરોવે છે એની અંદર એકાગ્રતા થાય છે એટલે શુભ ભાવની સામાયિક થઈ જાય છે. એથી આગળ જઈને હવે વાત કરે છે, એથી ઊંચી કોટીના પરિણામ જે છે, ઉત્તર ઉત્તર ઊંચી કોટીના પરિણામ કેમ થાય કે તો પછી જો ચૈતન્યની જાગૃતિ લાવીને નિર્ણય કરે, તત્વજ્ઞાનના અભ્યાસ કરતી વખતે હું ચૈતન્ય સ્વરૂપ છું, જ્ઞાન માત્ર હું જ્ઞાન સ્વરૂપે આત્મા છું, એમ ચાલતી જ્ઞાનની ક્રિયામાં હું જ્ઞાન સ્વરૂપ છું એવી ઉપયોગની જાગૃતિ એટલે સાવધાની કરે, પોતાના જ્ઞાન સ્વરૂપની સાવધાની કરે, અને એ સાવધાની કરતા કરતા સ્વરૂપનો નિર્ણય કરે કે હું અનંત જ્ઞાન સ્વરૂપ છું, અનંત સુખ સ્વરૂપ છું, તો એ નિર્ણય કરે એની તો વાત જ શું, એ તો સ્વસન્મુખ થઈ જાય છે, એને સંસ્કાર પડી જાય છે, એને તો સ્વભાવના સંસ્કાર પડી જાય છે, એ સમ્યક દર્શનની સમીપ થઈ જાય છે, સમ્યક દર્શનની સન્મુખ થઈ જાય છે, આત્માની સન્મુખ થઈ જાય છે, એનો પુરુષાર્થ જાગ્રત થઈ જાય છે, એનો સ્વરૂપ મહિમા પણ જાગ્રત થઈ જાય છે નિર્ણય થતા, એની તો વાત જ છે. એને તો પછી શુભ ભાવની કુટીમાં લઈ જતા નથી. રસથી સાંભળે ત્યાં સુધી શુભ ભાવ છે, અને પોતાના સ્વરૂપની જાગૃતિ, ચૈતન્ય સ્વરૂપની જાગૃતિ પૂર્વક સ્વરૂપ નિશ્ચય કરે, જેને સ્વરૂપનો જ્ઞાનમાં પ્રતિભાસ થાય એની તો વાત જ છું, એ તો સમ્યક દર્શનની સમુખ સમીપ થઈ ગયો, સન્મુખ થઈ ગયો છે, તેના તો એથી ઊંચી કોટીના પરિણામ સમજવા જોઈએ. હવે અહીંયા એમ કહેવું છે કે બીજી ક્રિયાકાંડમાં આ સમ્યક સન્મુખ થવાનો અવસર નહીં આવે. તત્વજ્ઞાન નો અભ્યાસ કરે, એ તત્વજ્ઞાન નો રસ્તે અભ્યાસ કરતા એ તત્વજ્ઞાનમાં એમ આવે કે તું તારા સ્વરૂપની જાગૃતિ લાવીને તારા સ્વરૂપનો નિર્ણય કર, એવો જે ઉપદેશ આવે એ ઉપદેશ અનુસાર પોતે પોતાના પરિણામ લગાવે અને પોતે જો નિર્ણય કરે તો એ સમ્યક દર્શનની નજીક થઈ જાય છે. સ્વરૂપ સન્મુખ થવું, સ્વરૂપ નો નિર્ણય થવો, સમ્યક દર્શન ની નજીક જવું એવું બનતું નથી. તો તને લાભ થાય એમ કરીને એમ કે છે, તને વધુ લાભ થાય એવા એમાં તારી શક્તિ ને સમય નો ઉપયોગ કર એમ કેવું છે. હવે સાંભળવામાં સામાન્યપણે સાંભળે એમાં તત્વજ્ઞાન નો વિરોધ ન કરે, એટલે જે નિરૂપણ કરતા હોય શાસ્ત્ર અનુસાર અગુરુ અનુસાર શ્રી ગુરુ જ્ઞાની ધર્માત્મા નિરૂપણ કરતા હોય એનો એને વિરોધ ન કરે, એટલે વિરોધ એને ન આવે એમ લાગે કે વાત તો બધી બરાબર કરે છે, મને પણ એમ જ લાગે છે કે આ વાત છે બરાબર છે, વિરોધ ન કરે. અને જ્ઞાનીને શું કહેવું છે તે સાંભળે, જ્ઞાની તરીકે ધાર્યા હોત અને એમને પ્રમાણ રેખા હોય, એમના વચનને પણ પ્રમાણ ગણે અને પાછા પોતે પરીક્ષા કરીને પણ એની સપ્રમાણતા નક્કી કરે ન્યાયથી પણ. જ્ઞાનીને શું કહેવું છે તે સાંભળે, તો તેમાં શુભરાગનું જે પુણ્ય બંધાય છે એ પ્રકારે એવી પરિસ્થિતિમાં વિરોધ કરે, ન બેસે એને એની ચર્ચા નથી કરી. પણ જેને બેસે છે, વિરોધ કરતો નથી શું, અને જ્ઞાનીને સાંભળે છે, તેમાં પણ શુભરાગનું જે પુણ્ય બંધન થાય છે તેના કરતાં પણ પરમાર્થના લક્ષ સહિત સાંભળનારને ઉત્કૃષ્ટ પુણ્યના સ્વભાવ થઈ જાય છે. તેને પોતાના પરમ પદાર્થનું લક્ષ છે, જ્ઞાનમાં પોતાનું નિજ તત્વ પરમ તત્વનું જેને લક્ષ છે એ સહિત સાંભળે. એટલે શું કહ્યું કે જ્ઞાનીને સાંભળે છે પણ પરલક્ષે સાંભળે છે અને એક સ્વલક્ષે સાંભળે છે, તો એમાં પણ પુણ્યનો મોટો ફેર છે. સાંભળવાને સાંભળવામાં શુભ ભાવ લીધા, એક પરલક્ષથી સાંભળે છે જેને હજી પોતાનો આત્મા લક્ષમાં નથી રહ્યો નથી રહેતો અને સાંભળે છે અને જ્ઞાનીનો વિરોધ કરતા નથી અથવા શાસ્ત્રના વચનનો એને વિરોધ થતો નથી, એ ઠીક વાત છે, બરાબર વાત છે. એને શુભ ભાવ બંધાય છે અને જેને અંદરમાં પોતાના પરમ સ્વરૂપનું લક્ષ છે એના વાચ્ય વાંચના વાચક શબ્દો એ અનુસંધાન કરે છે કે આ મારા સ્વરૂપને વર્ણવે છે, મારા સ્વરૂપને કહે છે, આવું જ મારું સ્વરૂપ છે, એમ પરમાર્થના લક્ષ સહિત સાંભળનારને ઉત્કૃષ્ટ પુણ્યના ભાવ થઈ જાય છે. આ બધા પુણ્યના ભાવની વાત કરી, ઊંચા નીચા અનેક પ્રકારના પુણ્યના ભાવની વાત કર્યા પછી હવે એનો સરવાળો મારે છે કે પણ તે પુણ્યની કિંમત શી, એની શું કિંમત, પુણ્યની કિંમત નથી. સરવાળો એ કરે છે કે આ બધા પુણ્ય ભાવના અનેક વિવિધ પ્રકાર છે ઊંચી નીચી કોટીના, તો પણ કોઈ પુણ્યની કિંમત નથી. મોક્ષ માર્ગને વિશે પુણ્યની અને પુણ્યના ફળની કોઈ કિંમત નથી. પુણ્યથી માત્ર સાંભળવાનું મળે, પુણ્યથી એટલે આ પુણ્યના ફળથી લેવું. જેમ કે અત્યારે આપણને અનેક પ્રકારે સત્શાસ્ત્રો મળ્યા, ગુરુદેવની વાણી મળી, પછી બેંકની વાણી પ્રત્યક્ષ અત્યારે સાંભળવા મળે છે, એવું પુણ્યયુગ છે. સત્શાસ્ત્ર આપણે અધ્યાય કરી શકીએ છીએ, એનું વાંચન પ્રવચન ચાલે છે, એ બધું પુણ્યયુગ છે. એની કિંમત શું કે એની કોઈ કિંમત નથી. માલ છે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરે સ્વરૂપનો નિર્ણય કરે, સ્વરૂપનો અનુભવ કરે તો એની કિંમત છે. નહીતર એવું અનંતવાર કર્યું, ત્યાં સુધી અનંતવાર ગયો, જ્ઞાની મળ્યા, તીર્થંકર મળ્યા, સત્શાસ્ત્રો મળ્યા, એ બધું પુણ્યાનુબંધી પુણ્યના યોગથી એ બધો પ્રકાર થયો. પણ એ જ્યાં સુધી પોતે એમાંથી માલ કાઢ્યો નહીં, એટલે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ ન કરે, તો એ પુણ્યની પણ કાંઈ કિંમત ગણવામાં આવતી નથી. આમ તો બહુ લાભ મળ્યો, વર્ષો સુધી ગુરુદેવની વાણીનો લાભ મળ્યો. પણ લાભ કરે કે જ્યારે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરે તો લાભ, નહીતર લાભ નથી. એને ખરેખર પુણ્યનો અવસર અને તક ગુમાવી છે. સ્વરૂપ લાભ થાય એવો જે પુણ્ય અવસર એને ગુમાવ્યો છે, લાભ નથી લીધો પણ ગુમાવ્યો છે. કોઈ એમ કે અમે તો આટલા વર્ષ સુધી ગુરુદેવની વાણીનો લાભ લીધો છે, લાભ લીધો છે એમાં આત્મા મળ્યો કે ન મળ્યો, તો લાભ લીધો છે કે અવસર ગુમાવ્યો છે એ તો નક્કી કર. મને ઘણો લાભ મળ્યો એમ પોરો ખાઈ જવા જેવો, આટલા વર્ષ સુધી ગુરુદેવની વાણી લાભ લીધો એમ કઈ એનું અભિમાન કરવા જેવું નથી, એમાં અટકવા જેવું નથી, એની વિશેષતા માનવા જેવી નથી. પણ પોતે ઘણાને એવું છે, પિતાશ્રીના વખતથી ગુરુદેવ માનતા, જેટલી ઉંમર થઈ હોય ત્યારથી નાનપણથી ગુરુદેવને સાંભળવાનો યોગ મળ્યો હોય, એની વખત હારદાનનો યોગ મળ્યો હોય, એ અવસરનો તે ઉપયોગ કર્યો. ઘણા પાછળથી આવેલા આગળ થઈ ગયા હોય તો જૂનાને તો શરમ લાગી થઈ કે આપણે આટલા જૂના, આના કરતા જૂના આપણે કેમ પાછળ છે. એમ એને જે લાભ લેવો છે એ ખરેખર લાભ છે, એ અંદરમાં લાભ થયો હોય તો લાભ છે, નહીતર એને નુકસાન કર્યું છે. લાભ નથી કર્યો પણ ખૂન વાપરી નાખ્યો, ખૂન જરૂર ઊંચી ઊંચી જાતનું ખૂન બાંધેલું, તેથી અવસર તો મળ્યો પણ એ અવસર એને ગુમાવ્યો છે, લાભ લીધો નથી, એ મને ગણવું જોઈએ. એ રીતે વિચાર કરવો એટલે એમ કહે છે કે એ બધું પુણ્ય આવે, પુણ્યનું ફળ આવે, સાંભળવાનું મળે, પણ સાંભળવાનું મળે તેમાં જાતને ભેળવીને સત્યનો નિર્ણય ન કરે તો દુઃખા છે. આ એટલા માટે ગુરુદેવ કહે છે કે આત્મા જે ત્રિકાળ સત્ય સ્વરૂપ છે એનો નિર્ણય તો ઘણા કરે છે, આગમ અનુસાર વિચાર કરીને, નિર્માણ કરીને નિર્ણય કરે છે, પણ પોતાની જાતને ભેળવા વગર નિર્ણય કરે છે. જાણે કોઈ બીજો પદાર્થ હોય એવી રીતે આત્મા દ્રવ્ય ક્ષેત્ર કા ભાવથી ઉત્પાદ વૈગ્રહથી દ્રવ્યગુણ પર્યાયથી આત્મા આવો છે એમ કહે, પણ પોતે એવો આત્મા છે એમ એને ભાષે ની અંદરમાં જ્ઞાન, પોતાની જાતને ભેળવતો નથી, અને તેથી એને એ નિર્ણય કલ્પિત થાય છે, સાચો નિર્ણય થતો નથી, સત્યનો નિર્ણય સત્ય સ્વરૂપે થતો નથી, અસત્ય નિર્ણય થાય છે.
થર્ડ પર્સન જ લે.
હા, બીજો થર્ડ પર્સન કોકની વાત આવે છે. આત્મા એટલે જાણે કોક, નાયક એટલે કોક, કેમ કે અનંત મહિમાવંત પદાર્થ છે એનો મહિમા આવતો નથી. જો જાતને મેળવે તો એનો મહિમા આવ્યા વિના રહે, એટલે મહિમા આવે તો સંસ્કાર પડે, મહિમા આવે તો સન્મુખ થાય, મહિમા આવે તો અનુભવ થયા વિના રહે. એટલે પોતાની જાતને ભેળવ્યા વિના નિર્ણય કરી નાખે છે. નિર્ણય કરવાની બુદ્ધિ શક્તિ છે, એટલે આત્મા કેવો છે, જ્ઞાનાનું સ્વરૂપ છે, અનંત ગુણનો પ્રેમ છે, ક્ષેત્રથી અસંખ્ય ક્ષેત્ર સ્વરૂપે છે. મનુષ્ય દેહ અત્યારે સ્વદેહ પ્રમાણ છે, એટલું ક્ષેત્ર છે, ક્ષેત્રફળની અપેક્ષાથી સમયે સમયે જે પર્યાય થાય છે, સમય સમયની પર્યાય થાય છે, એમ બધો નિર્ણય કરે, પણ જાણે કોકનો નિર્ણય કરે એવી રીતે નિર્ણય કરે છે. સત્શાસ્ત્ર મળ્યા છે, પુણ્ય યોગે સાંભળવાનું મળ્યું છે, તીર્થંકર સુધીનો યોગ મળ્યો છે, પણ નિર્ણય સાચો એક વાર પણ કર્યો નથી. આમ છે.
આવું સાંભળવાનું મળ્યું,
આવું સાંભળવાનું મળ્યું. સાક્ષાત તીર્થંકરની વાણી મળી તો પણ એક વાર પણ એને પોતે સ્વલક્ષી નિર્ણય, પોતાની જાતને ભેળવીને એકે વાર નિર્ણય નથી કર્યો. એક વાર કરે તો છૂટકો થઈ જાય એવી વાત છે. આત્માની અનંત શક્તિનો આ એક વધુ પુરાવો છે કે એક વાર પોતાની જાતને ભેળવીને જો નિર્ણય કરે ને તો એનો છૂટકો થઈ જાય, છેડો આવી જાય એના સંસારમાં. એટલી બધી શક્તિ છે નિર્ણય ને સંસ્કાર પડે તો સંસ્કારમાં આટલી શક્તિ છે કે એને ભવભ્રમણ કરીએ, એને સમ્યક દર્શન થાય, એને નિર્વાણ થાય, થાયને મોક્ષ થાય. એક વાર પણ જાતને ભેળવાય બંધ કરે કોક વાર, કાન ના કોડિયા ને કોઈ આડો ઉઘાડવાસ થાય એવું કઈ છે જ નહીં. પહેલેથી વ્યવસ્થા જ એવી રાખે છે કે સતત સંભળાય, ક્યારે બંધ ન થાય. આમાં તો મટકું મારે ભાઈ, કોઈ એવી દેખવાની વાત હોય ને આપણે મટકું માર્યું હોય ત્યારે નહીં દેખાણું હોય, પણ કાન તો ખુલ્લા જ રહે છે. પોતાની જાતને ભેળવી, હા બરાબર છે સાહેબ, જાતને ભેળવી પણ ભેળવે નહી, દૂર ને દૂર રહીએ કામ છે. એ પ્રશ્ન થવા યોગ્ય છે કે કેવી રીતે પોતાની જાતને ભેળવી. આ પ્રશ્ન આ સ્થળે થવા યોગ્ય છે. આપે એમ કહ્યું કે પોતાની જાતને ભેળવી, તો જેને પોતાની જાત ભેળવી છે એમ પૂછી શકે છે. અંતર જિજ્ઞાસાનો વિષય છે કે મારે મારી જાત ભેળવી છે પ્રભુ, હું કેવી રીતે મારી જાતને ભેળવું. તો કે જો તને શું કહ્યું કે જ્ઞાન સ્વભાવે આત્માનો નિર્ણય કરવો, તારી જાતને ભેળવીને આટલું વધારે છે. નિર્ણય કરે એમાં આત્મા જ્ઞાન સ્વભાવ છે, એટલે કે દેહાદિ સ્વરૂપ નથી, રાગાદિ સ્વરૂપ નથી, જ્ઞાન સ્વભાવે છે. હવે તારે જ્ઞાનનો ઉપયોગ ચાલે છે કે નથી ચાલતો, કે જ્ઞાનની ઉપયોગ જ્ઞાનની ક્રિયા સતત ચાલે છે. એક સમય પણ તારી પાસે જ્ઞાન ક્રિયા નથી એવો એક સમય પણ નથી. એ જ્ઞાન ઉપરથી એ જ્ઞાન નિર્ણય કરનાર એ જ્ઞાન છે પોતાના સ્વભાવનો નિર્ણય કરે. ચાલુ જ્ઞાનના ઉપયોગમાં ઉપયોગ દ્વારમાં જ્ઞાન શક્તિને જોવી કે આમાં જ્ઞાનની શક્તિ શું. જો આત્મામાં જ્ઞાન શક્તિ નથી તો જ્ઞાન થાય નહીં, તો જ્ઞાનની ક્રિયા થાય નહીં. અગ્નિનો કણિયો છે એમાં બાળવાની શક્તિ છે એનો એનો કઈ વધારે વિચાર કરવો પડે છે
નહીં.
અગ્નિનો કણિયો છે એક અગ્નિની નાની પર્યાય છે, થોડી પર્યાય છે, અલ્પ પર્યાય છે અગ્નિની. એ અગ્નિની અલ્પ પર્યાયમાં આખા જગતને બાળવાની શક્તિ છે એમાં શું મોટી વાત છે. આટલો નિર્ણય કરવો એમાં શું બહુ મોટી વાત છે કે આ અગ્નિનો કણિયો આખા જગતને બાળે કે નહીં. એક લાખ ઘાસડી રૂની પડી હોય તો એક કણિયો બાળી નાખે, શક્તિ છે. એમ ભલે આ અલ્પજ્ઞ પર્યાય છે પણ એમાં અનંત જાણવાની શક્તિ છે, અનંત જ્ઞાનની શક્તિ છે. બસ આટલો જ નિર્ણય કરવો છે. શરત એટલી કે પોતાની જાતને ભેળવી, એટલે કે ચાલતા જ્ઞાનના ઉપયોગને પકડીને એ વાત છે, એને છોડીને એ વાત નથી.
ચાલતા જ્ઞાનના ઉપયોગને પકડે એટલે જાત ભેળવી,
હા એમાં એની જાત ભેળવાય. આ જ્ઞાન તે હું છું, આ જ્ઞાન તે હું છું, આ જ્ઞાન સતત ચાલે છે. જ્ઞાનનું સાતત્ય એમ પ્રસિદ્ધ કરે છે કે જ્ઞાન અનંત છે. આપણે દ્રષ્ટાંત લઈએ છીએ, પાતાળમાંથી પાણી નીકળે છે, ગરમ ગામમાં પાણી નાના પાણી નું પાણી પાતાળમાંથી નીકળે છે. હમણાં બંધ કર્યું સમજે, 200 વર્ષથી તો નીકળે છે એમ કહેવાય છે, 200-400 વર્ષ આ ઇતિહાસ છે, જાણે છે એ લોકો તો કહે છે કે નીકળે છે. એ એમ બતાવે છે કે અંદર પાણી છે, અખૂટ ભંડાર ભરેલો છે પાણી, લાખો કરોડો ટન પાણી નીકળ્યા જ કરે, સતત નીકળ્યા કરે એમ બતાવે છે. વગર પંપિંગ 500-1000 ફૂટ નીચેથી પાણીનો બોર છે, પંપ કરવો પડતો નથી, ઉછાળો મારીને બહાર નીકળે છે. એ અહીંયા વગર પ્રયત્ને વગર કરીએ, જ્ઞાન થયા જ કરે છે, જ્ઞાન કરવું પડે ને થાય એવું નથી, જ્ઞાન તો ચાલુ જ છે, ચાલુ જ રહેશે, થયા જ કરે છે. એ જ્ઞાનનું સાતત્ય જ્ઞાનની અનંતતાને દર્શાવે છે, એની અનંત શક્તિને દર્શાવે છે, પ્રસિદ્ધ કરે છે. પણ પોતે પોતાની જાતને વેલવીને એ રીતે પોતાના અનંત સામર્થ્યનો નિર્ણય કરતો નથી, વિચાર કરીને નક્કી કરે એટલો, પણ પોતે પોતાના જ્ઞાનના ઉપયોગને પકડીને જ્ઞાન માત્ર પણ એ પોતાને જોતો નથી, તો એમાં નિર્ણય થવો ઉત્કૃષ્ટ પુરુષાર્થ એ પછી બધી વાત છે. મોક્ષ માર્ગ એટલો સુંદર છે કે મોક્ષ માર્ગ શરૂ થવામાં મૂળ કારણ બુદ્ધ જે સ્વરૂપ નિર્ણય છે એ વગર પુરુષાર્થ મળે છે. જેમ એમ કહે કે ભાઈ આટલું તો તમને મફત દેવામાં આવશે, પછી એથી આગળ તમારે જોતું હોય તો પૈસા લેશું, અહીં સુધી મફત, અને આટલું મળ્યા પછી તમને પૈસા ખર્ચવાની શક્તિ આવી જશે. જેટલું તમને મફત આપીએ છીએ એટલામાંથી તો તમને પછી આગળ પૈસા ખર્ચવાની શક્તિ તમારામાં ઉત્પન્ન થઈ જાય છે. આટલો આ સુંદર માર્ગ છે કે નિર્ણય કરવો એ સીધી જ કરી લે છે, પોતાના જ્ઞાન આપીને અને દેહાદીમાં નિર્પદ સ્થાયું છે તે ઉઠાપીને, જે હું રાગ તે હું એમ જે સ્થાપી રાખ્યો છે એ નિર્ણયને ઉથલાવે છે અને પોતાના જ્ઞાન પદમાં નિર્પદ સ્થાપે છે. એટલો નિર્ણય તો તિર્યંચ કરે છે, અને એમાં કોઈ પુરુષાર્થ વિના એમને થાય છે, ખાલી એ જ્ઞાનનો જ્ઞાનની જ ક્રિયા છે. નિર્ણય તે જ્ઞાનનો પર્યાય છે, અને એમાં જ્ઞાન પોતે સાધન થઈને પોતે જ કામ કરે છે, પોતાનું નિર્ણય કરે છે, પોતાના સ્વરૂપનો પોતાના સ્વભાવનો નિર્ણય કરે છે, પોતે પોતામાં કરે છે, પોતાના આધારે કરે છે. જ્ઞાન જ્ઞાનના આધારે જ્ઞાનની મુખ્યતા કરીને પોતામાં પોતાના સ્વભાવનો નિર્ણય કરે છે અને પુરુષાર્થ ત્યાંથી ઉત્પન્ન થાય છે. એકેન્દ્રી બે ઇન્દ્રી ત્રણેન્દ્રી ચારેન્દ્રી અને મન રહિત પંચેન્દ્રી છે, અને મન સહિત પંચેન્દ્રિય છે. એમાં મન રહિત પંચેન્દ્રિય સુધીના નિર્ણય નથી કરી શકતા, કેમ કે એનો ઉઘાડ બિડાઈ ગયો છે, એનું જ્ઞાન ઓછું છે, અલ્પ થઈ ગયું છે, બિડાઈ ગયું છે, વિચાર શક્તિ નથી. જ્યાં મન ઇન્દ્રિય મળે છે પછી એને વિચાર શક્તિ મળે છે. જેમ ચક્ષુ ઇન્દ્રિય મળે ત્યારે એને દેખવાનો ઉપયોગ થાય છે ચક્ષુ ઇન્દ્રિયનો, એ પહેલાં એ રૂપને જોઈ ન શકે, જેમ કે માકડ છે એ જોઈ ન શકે, પણ એને ખાલી નાસિકા છે, એના ઉપર જે માકડ છે, કીડી છે, મકોડા છે, એને આંખ ને આગળ પછી છે એને આંખ થાય છે, આ પતંગિયા છે એને આંખ છે, તો એને આંખ બે આંખ થાય છે, તો એ બરાબર રૂપને જોવે છે, કેમ કે એનો દીવાના જીવડા થાય છે, બધા આંખ વાળા છે, દીવાને જોવે છે એ બાજુ દસે છે. એવી રીતે મન મળે છે ત્યારે વિચાર શક્તિ એટલી વધારે જ્ઞાનમાં ખુલે છે, એ મનના નિમિત્તે વિચાર ચાલે છે. એવા મનવાળા પ્રાણી છે, દેડકા હોય, ચકલા હોય, સર્પ હોય, સિંહ, વાઘ, મગર, અજગર, હાથી, આ બધા પ્રાણીઓને, બળદ, ગાય, કૂતરું, વીંગડી ઉંદરડા આ બધા મનવાળા છે, આ બધા મન છે છે ને, સરકસ માં ટ્રેન નથી કરતા માણસ કરતા વધારે જાજનું કામ કરી શકે, કેટલી ટ્રેનિંગ આપે છે કે નહીં, માણસ ને પ્રેક્ટિસ ન હોય તો એટલું કામ ના કરી શકે જેટલું એ પ્રાણીઓ કરે છે. પાંદરા કેમ કામ કરે છે, પાંદરા મનવાળા છે, એક પીડાની સાયકલ ચલાવે, અત્યારે માણસને આપો દે પડે એઠો બેલેન્સ જ ન રહી. તો એ મનવાળા પ્રાણી છે, એ આત્મ સ્વરૂપનો નિર્ણય કરે છે, ત્યાં સમ્યક દર્શન પામે છે, પુરુષાર્થ વધે છે, સમ્યક દર્શન પુરુષાર્થથી પામે છે, પુરુષાર્થ વધે છે અને પંચમ ગુણ સ્થાન સુધી આગળ વધે છે. તુલનાત્મક શક્તિ છે, તોડવાની શક્તિ છે. આપણે ઘણી વાર વાત થઈ છે કે આ તત્વજ્ઞાનનો વિષય તુલનાત્મક બુદ્ધિ વાળા જીવનો છે, સાંભળે અને તુલનાત્મકપણે જો વિચાર ન લંબાવે, તુલના કરીને વિચાર ન લંબાવે તો એ નિર્ણય ન કરી શકે, સત્ય અસત્યનો સાચાનો ખોટાનો એને નિર્ણય ન થાય. અને જે સ્વરૂપનો નિર્ણય છે એમાં સ્વરૂપને તોડ્યું છે, તુલનાત્મક બુદ્ધિથી વિચાર કરતા કરતા એને સ્વરૂપને તોડ્યું છે કે આખા જગત કરતા મારું સ્વરૂપ સર્વોત્કૃષ્ટ છે, હું પરમાત્મા તત્વ સ્વરૂપ છે, એને તોડી દીધું. એ સરવાળો છે તુલનાત્મક જ્ઞાનની ક્રિયાનો, એને તોડ્યું જગત ઈષ્ટને આત્મથી, એ પછી સમ્યક દર્શનનો પુરુષાર્થ એને ત્યાંથી શરૂ થાય છે અને સમ્યક દર્શન પામે. નહી તો ઉપદેશ બોધ તો જેટલા આસ્તિક્ય દર્શન છે એ બધામાં ઉપદેશ બોધ તમને સરખો જોવા મળે, પણ પાણી જેમ ઉપરની સપાટીથી સરખું લાગે છે અને તમે તળાવનું પાણી જુઓ તો એક સરખું લાગે આખા તળાવમાં, પણ બધે પાણી સરખું નથી. અંદર ઉતર્યા પછી ખબર પડે છે કે કાંઠે ઊંડાણ છે એના કરતા મધ્યમાં ઊંડાણ તળાવની અંદર વધારે હોય છે. એ અંદર પગ મૂક્યા પછી ખબર પડે છે, એમ તત્વજ્ઞાનમાં તુલનાત્મક બુદ્ધિએ એના ઊંડાણમાં વિષયના ઊંડાણમાં જાય ત્યારે ખબર પડે છે કે ભલે તત્વજ્ઞાન બધા આસ્તિક દર્શનમાં છે તો પણ જૈન દર્શનની વાત કોઈ બીજી લાગે છે, વિશેષ લાગે છે, અસાધારણ લાગે છે, એ ખ્યાલ આવે છે.
પણ
એ તો દ્રષ્ટાંત છે, પાણી દ્રષ્ટાંત ના સ્થાને છે, એટલે એક પડખું લેવું છે, પાણી ડોળવું છે કે પાણી સ્વચ્છ છે એ અહીંયા દ્રષ્ટાંતનો વિષય નથી. દ્રષ્ટાંતમાં એટલી મર્યાદા નથી લેવી, સમય પ્રસિદ્ધિની મર્યાદા દ્રષ્ટાંતમાં નથી લેવી, ખાલી ઊંડાણ પૂરતી જ વાત થઈ છે.
ના મેં પૂછ્યું તો સમજવા,
હા ઠીક છે. એ રીતે પોતાની જાતને ભેળવી સત્યનો નિર્ણય ન કરે તો જે સાંભળ્યું વિચાર્યું વિચારીને પરલક્ષે નક્કી કર્યું એ બધું ખોટે ખોટા છે, એને ખોટો સમય ગુમાવ્યો, શક્તિ અને સમય એનો નકામો યોગ્ય, એવું ઘણી વાર કર્યું છે, અનંત વાર કર્યું. પોતાની જાતને ભેળવીને સમ્યક સમૂહ થઈને એક વાર પણ નિર્ણય કર્યો નથી. આ નિર્ણયનો એક તબક્કો છે, એ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે મહત્વનો તબક્કો છે. ત્યાં સુધી આવે તો નિર્ણય કરે અને આયુષ પૂરું થઈ જાય તો સંસ્કાર લઈને જાય, એ બીજા ત્રીજા ચોથા ભાવે પણ એ જાગ્યા વગેરે એવું અંદરથી બીજ પીડ્યું છે એનું અંકુર ફૂટ્યા વિના નહીં રહે, એવું આ બીજ પડી જાય છે સંસ્કાર. એક ન્યાય તો એ સમ્યક દર્શન જેવી વાત છે કે જેમ સમ્યક દર્શન નિષ્ફળ ન જાય એમ યથાર્થપણે જેને સંસ્કાર જીવ્યા ચૈતન્યના આત્મતત્વના નિષ્ફળ નહીં જાય, સફળ થઈ જશે, એવો એક ન્યાય છે.
દુકાને
ટોપડાના પાના ફેરવતો તો જમે ઉધાર ઉઘરાણી જોવે, માલ ના સરવાળા કરે, વકરા ના સરવાળા કરે, ત્યાં અશુભ દુકાન માંડી હતી એટલે અશુભ ભાવ થતા હતા. અહીંયા શાસ્ત્રના પાના ફેરવે છે પણ નિર્ણય યથાર્થ કરતો નથી તો શુભ ભાવ એકલા થાય છે. બોલા પણ અશુભની કમાણી કરી, અહીંયા શુભની કમાણી કરી, બંનેના ફળમાં સંસાર પરિભ્રમણ તો એક સરખું જ ચાલુ રહ્યું, એમાં કંઈક ફેર નથી, જન્મ મરણનો નાશ નથી. એક દુકાન બંધ કરીને બીજી દુકાન ચાલુ કરી પણ દુકાન જ ચાલે છે હજી, એને હજી નિવૃત્ત થતો એમ કે છંછેડીને ઊંડા ઉતરીને નક્કી કરવું જોઈએ કે મારે મારી જાતને ભેળવી કેવી રીતે. ભેળવતા નથી આવડતું એ નથી એવું, પણ પોતાની જાતને આમાં ભેળવતો નથી, બાકી બધે ભેળવે છે. દિવાલ ઉપર ખીલો મારે તો અહીંયા પોતાની જાતને ભેળવે છે, દીકરાને જોવે તો મારો છે એમ કરીને જાતને ભેળવે છે, કપડાને જોવે તો મારા કપડા છે એમ જાતને ભેળવે છે. હવે એક જ બિલમાં એવા તો કેટલાય એક જ ડિઝાઇનના એક જ કલરના બધાને હોય છે, જેટલા ખરીદે એવા કપડા, છતાં જે લેવો પૈસા આપીને ઘરમાં લાવ્યો એટલે એમાં જાતને ભેળવી લે છે. જ્યાં સુધી પૈસા ચૂકવતો નથી અથવા ખરીદતો નથી ત્યાં સુધી જાતને નથી ભેળવતો, પણ જેવો ઘરે લાવ્યો બંડલ બાંધીને એટલે જાતને ભેળવી લે છે. જાતને ભેળવતા નથી આવડતું એવું નથી, જાતને તો એટલી બધી ઓવરટેક કરીને ભેળવે છે કે જ્યાં પોતાની જાત નથી ત્યાં જાતને ભેળવે છે.
બરોબર,
અહીંયા જાત છે ત્યાં જાતને ભેળવતો છે. આ મુદ્દા છે, આ વિપરીતતા છે કે જે પોતાને જાત સ્વરૂપે છે, જે જાતે પોતે છે ત્યાં જાતને ભેળવતો નથી. દેહના સંસ્કાર તો એટલા બધા રૂઢ છે કે આંખે કોઈ ઝાપટ મારે તો વિકલ્પ કર્યા પેલા બંધ કરી દે. શું એક અવાજ થાય ને કઈ ગાબવું પડે તો પેલા આંખ બંધ કરી દે. દેહ તે હું છું વિચાર ને કરવો પડે, એટલી બધી શરીરમાં આત્માની જાત ભેળવી દીધી છે. એટલે પોતાને પરમા પોતાની જાત નથી ત્યાં વિજાતીય પદાર્થમાં ભિન્ન ક્ષેત્રમાં પણ જાતને ભેળવતા આવડે છે. અહીંયા જ્ઞાન સતત કોઈની મદદ વિના જ્ઞાનનું આંદોલન પર્યાય ચાલુ જ છે, ચાલુ જ છે પર્યાય. ત્યાં પોતાની જાતને જોતો નથી, પોતાની જાતને ભેળવતો નથી અને નિર્ણય કરતો નથી. નિર્ણય કરવા ધારે તો નિર્ણય કરવો એ બી મોટી વાત નથી, એટલી સમ્યક દર્શનની મોટી વાત છે. નિર્ણય કરવા કરતાં સમ્યક દર્શનમાં અનંતો પુરુષાર્થ છે, સમ્યક દર્શન કરતાં મુનિ દશામાં એથી અનંતો પુરુષાર્થ છે.
બરોબર,
અને મુનિ દશા કરતાં શ્રેણી માંડીને મોક્ષ પદ પ્રાપ્ત કરે અર્જુન પદ એમાં એથી અનંતો પુરુષાર્થ
છે.
એ વિરિગુણનો જે પર્યાય વપરાય છે એવું કાંઈ નથી નિર્ણય કરવામાં, તો નિર્ણયના તબક્કે તો કાંઈ નથી. વિચાર શક્તિનો અહીંયા પ્રયોગ છે અને પોતે વિચારવાનું છે, મન મળ્યું છે એટલા પુણ્ય લઈને આવ્યો છે, દેવગુરુ શાસ્ત્ર મળ્યા, કહેનારા મળ્યા, સત્પુરુષો બધું મળ્યું. આમ નિર્ણય ન કરે તો એનો અર્થ કે પોતે એ વિષયની ઉપેક્ષા કરે છે. નિર્ણય કરવા ધાર્યો નથી એટલે નિર્ણય કરતો નથી. નહીતર અત્યારે તો એટલા બધા પડખાથી આ વાત સ્પષ્ટ થઈ છે કે જો નિર્ણય કરવા ધારે તો બહુ સુગમ પડે. પેરિયંતને તો એટલું મળતું નથી, તોય નિર્ણય કરી શકે છે. સાંભળવા મળતું નથી, સમજવા મળતું નથી, તોય નિર્ણય કરે છે. આને મળી જાય છે મોટા ભાગે એમ છે. પછી કોઈને એ ભાવમાં મળે છે, જેમ કે સમૂહ શ્રમમાં તિર્યંતો જાય છે અને પામે છે તો સાંભળીને પામે છે. ભગવાન મહાવીર સ્વામીને પૂર્વ સંસ્કાર નહોતા તિર્યંતના ભાવમાં, સિંહના ભાવમાં પૂર્વ સંસ્કાર નહોતા. સાંભળવા મળી ચારણ વૃદ્ધિધારી બન્યું છે એનો યોગ થયો. નહીં સંસ્કારને કારણે યોગ થાય છે, પુણ્યને કારણે થાય છે. એમાં શુભ ભાવ નિમિત્ત છે, જ્ઞાન નહીં. આપણે બહુ કથા બધા વાંચતા છે, આપણે ચાલતા વિશે આવે છે વિચારીએ, એ જરૂર નથી. ચંદ્ર કોશી
નિર્ણય તો અમારે નિર્ણય તો કરવો છે અમારે.
બીજાના સામું જોવે છે જે સરાઉન્ડિંગ આજુબાજુનું ટોળું હોય છે, કઈક નાનું ટોળું હોય, ક્યાંક મોટું ટોળું હોય, પણ ટોળું હોય છે. જયારે આ જ્ઞાની પ્રસિદ્ધિ નાની હોય ત્યારે મારી ગણતરી ક્યાં છે, મારું સ્થાન ક્યાં છે, અને હજી મને આગળ આગળનું સ્થાન મળે, હજી આગળ આવું. બસ આ જે લોક સંજ્ઞા છે એનું ઝેર છે, એ ઝેર ચડેલું ઉતર્યું, ઉતરી જવું જોઈએ. સંસર્ગ ઘા પડવો જોઈએ, સ્વભાવનું લક્ષ્ય થવું જોઈએ, સ્વભાવનો નિર્ણય થવો જોઈએ. પણ લક્ષ્ય જ્યાં સુધી પોતા ઉપર ન લઈ જાય, સ્વલક્ષ્ય શ્રવણ ન કરે, સ્વલક્ષ્ય અંદરમાં વિચારે નહીં, પોતાની જાતને ભેળવવાનું કયો સ્વલક્ષ કહો, આ એકદમ કાઠિયાવાડી ભાષા છે. પોતાની જાતને ભેળવીને એમ કયો, શાસ્ત્ર ભાષામાં સ્વલક્ષે શ્રવણ કરવાનું કયો, તો એને નિર્ણય કરે તો બરાબર છે. નહીંતર પરલક્ષે અગિયાર અંગને નવ પૂર્વ સુધીનું જ્ઞાન પોતે પોતા છે. આ જીવે અનંત વાર કર્યું છે એ તો લબ્ધિથી થાય. એટલી બાહ્ય તપશ્ચર્યા કરી હોય, કશાય મંદ ઘણો થઈ ગયો હોય, એમાં લબ્ધિ થાય ત્યારે અગિયાર અંગને નવ પૂર્વ નું જ્ઞાન થાય. એટલે ભણે તો થાય અભાવીને થાય છે, એ અભાવીને થાય છે. અગિયાર અંગને નવ પૂર્વ સુધીનો ઉધાર અભાવીને થાય છે. અત્યારે તો કોઈ સારા વિદ્વાન મળે તો લોકોને વ્યામો થાય છે, જ્ઞાનીને ગૌણ કરીને, જ્ઞાનીથી વિમુખ થઈને વિજ્ઞાન બાજુ ખેંચાઈ જાય છે. તો હું તો કહે છે કે અગિયાર નવ પૂર્વ વાળો બી હોત તો તારું શું થયું હોત, એની પાછળ તને જ્ઞાનનો દરિયો જ લાગે. તો ઓહો, આ તો જ્ઞાનનો જ દરિયો છે, આ જ સાક્ષાત જ્ઞાની છે એમ તને ભ્રમ થઈ જાય. પણ ત્યાં સુધી નથી. ઉઘાડનું આમાં જેમ પુણ્યની કિંમત નથી, પાપની તો નથી, પણ જેમ પુણ્યની કિંમત નથી એમ ઉઘાડની કિંમત નથી. પરલક્ષી ઉઘાડ ઉપર ચોકડી મૂકવી, જેમ પુણ્ય ઉપર ચોકડી મૂકવી એમ પરલક્ષી ઉઘાડ ઉપર પણ ચોકડી
મૂકી દેવી. બરાબર,
અત્યારની જ ભૂલ છે, કરવાના કારણે કઈ નહીં, ગયું તે ગયું, એની સાથે કઈ નહીં. અત્યારે સાંભળવા મળ્યું અને તે એ વાતને ઉપાડી નહીં, ઉઠાવી નહીં, તારી જ ભૂલ છે. કોઈ એમ કહ્યું કે આ હીરો લઈ જા મફત, આ રત્ન છે લઈ જા મફત આપ્યું તને, પછી પોતે ના પડે તો ભૂલ કોની? પૂર્વ સંસ્કાર ની ભૂલ છે. પુણ્ય હોય ને હોય ને, આમાં પુણ્ય નો સવાલ નથી. આ એ તો ત્યાં બારમા હીરો નો લે તો પુણ્ય નો સવાલ છે. અહીંયા જે પરમાર્થ તત્વ આપે છે શ્રી ગુરુ એ નથી લેતો, એ તો પોતાની લાયકાત નો જ સવાલ છે. પુણ્ય નો સવાલ નથી, પોતાની સમજણ નો જ સવાલ છે, પોતાની બુદ્ધિની જ ખામી છે, જ્ઞાનના અવિવેક નો જ પ્રશ્ન છે. જ્ઞાનમાં જ અવિવેક છે, એને પોતે જ તુલના કરતો નથી કે આ આપે છે ચૈતન્ય રત્ન ને હું લેતો નથી. પોતે જ વિવેક કરતો નથી, અત્યારે જ વિવેક કરતો નથી. આપણે પાત્રતા તો લાયકાત, પાત્રતા એટલે લાયકાત. લાયકાત એટલે શું? જરૂરત છે કે નથી આના ઉપર લાયકાત છે. જેને પોતાનો એક આત્મા જ જોઈએ છે એ લાયક છે ને પાત્ર છે. જેને આત્મા નથી જોતો, હું જોઈએ છીએ, બીજું કઈ જોઈએ છીએ, જગતનું સ્થાન જોઈએ છીએ, એ લાયકાત નથી. લાયકાત એટલે બીજી પાત્રતામાં એ જ વાત છે, બીજી કોઈ વાત નથી. એનું નામ જ પાત્રતા છે. આ સિવાય કોઈ પાત્રતા બીજી ચીજ નથી. કે તારે શું જોઈએ છે? તને ચૈતન્ય હીરો દે છે, તારે નથી જોતો તો તારી લાયકાત નથી. બસ બીજું કઈ જોઈએ છે તો તારી લાયકાત છે. એટલા માટે આપણે પાત્રતાનો વિષય ચાલે છે ત્યારે એક સિદ્ધાંતને દોહરાવીએ છીએ વારંવાર, કે પાત્રતા માટે કોઈ પૂર્વ પર્યાયની શરત નથી.
બરાબર.
હા, જેમ કે એક માણસ પૂરા પાપ કરીને હાથની નારકી ગયો, કેમ કે પછી આગળ કોઈ પાપ સ્થાનક ભોગવવાનું નથી. છેલ્લી કોટેના પાપ કર્યા, સાતમી નારકી ગયો, અને ત્યાં સમજીને દર્શન શું કરવા પામે? ત્યાં કોઈ સંભળાવનાર નથી. સમજીને દર્શન એટલા માટે ત્યાં લાયકાત ઉભી કરે છે. આ દુઃખ મારે ન જોઈએ, મારે સુખી થવું. આત્મા જોઈએ એટલે બીજું કઈ નથી. સુખ નો પિંડ આત્મા છે, અનંત સુખ નો પિંડ છે, સુખ નો સાગર છે, એ એને જોઈએ છે. અને દુઃખ એને બિલકુલ જોતું નથી. એટલું બધું દુઃખ વિદે છે, ત્રાસ થઈ જાય છે. દુઃખ ન જોઈએ મારે, મારે જરાય કોઈ પણ ભોગે દુઃખ ન જોઈએ, એમાંથી સુખ મેળવી લે છે. અહીંયા જીવને કેટલાક પ્રકારના દુઃખના પર્યાયમાં સુખનો વ્યામોહ છે, તકલીફ આ છે. શું છે? દુઃખના પર્યાય વ્યામો, એમાં એને સુખ નો છે કે આ શરીર સારું રહે ને તો હું સુખી, નિરોગી રહીએ તો હું સુખી. અને શરીરના પોષણના સાધનો જો બધા બરાબર મારા ગોઠવાયેલા હોય તો હું સુખી. આમ દુઃખની પર્યાયમાં જે સુખની કલ્પના કરીને નિર્ણય કર્યો છે એ લક્ષ્ય છૂટતું નથી. એનું જે કલ્પિત સુખ છે અને વાસ્તવિકપણે દુઃખ છે એનું લક્ષ્ય છોડતો નથી. સાચા સુખનો નિર્ણય કરીને એનું લક્ષ્ય કરતો નથી. આ એના જ્ઞાનના વિવેકમાં જ ભૂલ થાય છે. ધર્મ વિવેકે દીપજે, દાન દેવાથી ધર્મ ન થાય. જેમ 500 રૂપિયા આપે એને એકડો આવડે કે ન આવડે, 5 દિના ઉપવાસ કરીને એકડો આવડે કે ન આવડે, કે નહીં એને ગણિતના વિષયમાં જ પ્રવેશ કરવો પડે તો જ એકડો આવડે. ગુરુદેવ કૃષ્ણ ટાઈપું છે પરમાગમ સાર, એમ ધર્મ વિવેક દીપજે. ઉપવાસ કરે ધર્મ ન થાય, દાન દે ધર્મ ન થાય, વિવેક કરે તો ધર્મ થાય. આ સીધી વાત છે.
જતી
વખતે કાંટા વાગવાનો સંભવ ખરો, દૂર ન કરે તો
એમ.
મન મળ્યું ત્યારે એ પોતે ચાલતી વખતે કાંટા દૂર કરવાની એની શક્તિ છે.
કરવું પડે,
એ તો કરવું પડે. જેમ કે હું વિષ્ણુમાંથી આવું છું, તો મારી અમુક પ્રકારની સમજણ હતી તો હું વિષ્ણુમાં આવ્યો, પૂર્વકર્મ વગર તો આવ્યો નથી. બરાબર, હું તમે બે છે તો પૂર્વકર્મ લઈને મફત તો આવ્યા નથી કે હે. હવે વિવેક અહીંયા કરવો છે, જૈન દર્શન પહોંચીને તો હાથમાં આવ્યું, ગમે તે કોઈ એવો પુણ્યનો યોગ પણ હશે કે જૈન દર્શન પણ સામે આવ્યું ખરું. હવે તુલના કરવી એ મારી ફરજ છે, હું પકડી જ રાખું કે હું જે કુલમાં આવ્યો તે સાચું, મારું તે સાચું, સાચાને મારું ન કરું પણ મારાને સાચું કરીને પકડી રાખું તો હું તુલના નથી કરતો, હું વિવેક નથી કરતો. એટલે કાંટા દૂર કરવાની શક્તિ છે મારામાં, કાંટા છે ખરા પણ દૂર કરવાની શક્તિ હશે. હવે દૂર કરવા કે ન કરવા એ પોતાને, કાંટા ઉપર ચાલવું, કાંટાને વાગવા દેવા, કાંટાને દૂર કરીને પગવું, આ પોતાના ઉપર આધાર છે. પંચેન્દ્રિય સુધી લાગુ પડે કે એવા બિચારા એ પુણ્ય કર્મ કર્યા, પાપ કર્મ કર્યા, જૂના ઊંધા કાર્યો કર્યા કે એને મન ગુમાવ્યું, પછી ઉપાય નથી. એને શાસ્ત્રમાં એમ કે છે કે એકલી કર્મ ફળ ચેતના ભોગવે છે, અને કર્મના ફળ ભોગવવા સિવાય બીજો અધિકાર નથી. પણ જે મન સહિત વિચાર વિવેક કરી શકે એવા પ્રાણી છે જગતમાં, એ ચારે ગતિમાં છે. દેહને નારકીને તો નિયમથી મન હોય જ, મનુષ્ય પણ જે ગર્ભ જ મનુષ્ય છે એ મનવાળા જ હોય. સદગુણ પેલા જે સમુચ્છેદ થાય, સમુચ્છેદ થાય છે એને મન નથી હોતું, એમાં મન રહી હોય છે. અને જે તિર્યંચો છે એમાં મનવાળાને મન વગરના છે, એમાં બે ભેદ છે. એમાં મનવાળા ઓછા છે, મન વગરનાની સંખ્યા બહુ મોટી છે. પણ આપણે તો આપણો જ વિચાર કરવાનો છે કે અત્યારે આપણને મન છે કે નહીં, કે છે તો આપણે વિવેક કરવો, પરમ સત્ય શું છે એને ખોજવું, સત્યના ખોજી થવું, સત્યના શોધક થવું, અને જે સત્ય હોય એ તરફ જાવું, સત્યના માર્ગે જાવું. બરાબર, બાકી કુલ ધર્મથી મળ્યો હોય કે ગમે તે રીતે પોતે પહેલા સહીઓ હોય તો પણ પોતે સત્ય એમ ફેરફાર લાગે કે આમાં અવગુણ છે, આ પ્રકારનો અવગુણ છે આમાં. સત્ય અને અસત્યને ગુણ અવગુણ નિશ્ચિત સંબંધ છે, નિર્દોષતાથી જ સંબંધ છે. સદોષતાથી નિર્દોષતાની તુલના પોતે કરી શકે છે કે આ દોષ કહેવાય, આ ગુણ કહેવાય, આ રાગ કહેવાય, આ દ્વેષ કહેવાય, આ મોહ કહેવાય, આ ભય કહેવાય, આ પવિત્રતા કહેવાય, આ મલિનતા કહેવાય, સમજી શકે એવો વિષય છે, ચોક્કસ કરી શકે. અહીંયા તો એમ કહેવું છે કે જે જીવ તત્વજ્ઞાનનું, સાચા તત્વજ્ઞાનનું શ્રવણ કરે છે એના બે પ્રકાર પડે છે, એક પરલક્ષી અને એક સ્વલક્ષી. પરલક્ષી જ્ઞાનમાં નિર્ણય કરનાર નિષ્ફળ જાય છે, સ્વલક્ષી જ્ઞાનમાં નિર્ણય કરનાર પોતાનું હિત સાધી જાય છે. આ ગુરુદેવે 261 બોલમાં આ ફેસલો કર્યો છે, ગુરુદેવનો આ સ્વાનુભવનો ચુકાદો છે.
એમ